પ્રવચન નંબર 352 1991 ની સાલ 63 મિનિટ સમયસર ગાથા 13 પછીની ટીકા તથા શ્લોક 9
એ પણ એ પ્રકાશમાન આત્માના નિગુણના ઉપાયો જે પ્રમાણને નિક્ષેપ છે તેવો પણ નિશ્ચિત અવતાર છે. એ નવ તત્વમાં રહેલો એક આત્મા ઉપાધિ છે. એકનું લક્ષ કરતા નવનું લક્ષ છૂટી જાય છે. પહેલા નવનું લક્ષ આવે છે અને નવનું લક્ષ આવે છે ત્યાં સુધી એ ઇન્દ્રિય જ્ઞાન છે અને નવને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એટલે નવમાં અહમ કરે છે, એનો સ્વામી બને છે. આ પુણ્યતત્વ છે એમ જયારે જાણે ત્યારે પુણમાં આખો બધી થઈ જાય છે, અહમ થાય છે. એને જાણે એનો સિદ્ધાંત થઈ જાય છે. આ પાપના પરિણામ છે એમ જાણે તો હું જ પાપી છું એવી વિચાર બધી થાય છે. એમ આશ્રવ તત્વને જાણે તો આશ્રવને જે જાણે છે એ જાણનાર જ્ઞાન આત્મન નથી. ભાવ આશ્રવ થાય છે એમ જે એને જાણે છે એના લક્ષપૂર્વક આશ્રવના લક્ષપૂર્વક એ વખતે એને જીવનું લક્ષ નથી. અહીંયા તો જીવનું લક્ષ કરાવવું છે અને નવ તત્વનું લક્ષ છોડાવવું છે. નવ તત્વ છોડાવવા નથી, નવ તત્વ ભેદનો પર્યાયો છે. પરિણામમાં લક્ષ જાય છે, જેના ઉપર લક્ષ જાય છે તેમાં અહમ થયા વિના રહેતું નથી. એ મહાસિદ્ધાંત છે. સિદ્ધાંતને જો ગ્રહણ કરીએ તો અનુભવ સહેલો અને સરળ અને સુગમ છે. સહેલો સરળ અને સુગમ છે અનુભવ. પણ જેનું લક્ષ કરે છે એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. પાપને જાણે કા પુણ્ય છે કસાયની મૂર્ખા, પાપ છે તીવ્રતા કસાયની, એમ તત્વને તત્વની સન્મુખ થઈને જાણે અને જીવ તત્વનું લક્ષ છોડીને પર્યાયનું લક્ષ કરીને પર્યાયને જાણે તો એને પર્યાય દ્રષ્ટિ કરો. પર્યાયમાં અહમ થાય છે. પુણ્ય જાણે તો હું પૂંજવાળો, પાપને જાણો તો હું પાપી થઈ ગયો. આશ્રવને જાણે લક્ષપૂર્વક તો એ આશ્રવવાળો આત્મા છે. કર્મનો બંધમાં એક કારણ થાય છે અને એ પરિણામ મારા છે. પછી સંવર તત્વનું સ્વરૂપ વિચારે આત્મા દ્વારા પોતાને ભલે અનુભવ કરવાનો નથી જોવો. અનુભવ તત્વમાં સંવરનો વિચાર કરે છે. એ શુદ્ધ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય. એ અનુભવ થાય ત્યારે વિચાર તો રોકાઈ જાય અને સમ્યક પ્રશ્નનો પર્યાય પ્રગટ થાય. એમ પ્રગટ થવા પહેલા એ સંવરના લક્ષનો વિચાર કરે છે. વિચાર નથી છે એ પર્યાય પ્રગટ થયા પહેલા પર્યાયમાં અહમ કરે છે અને પર્યાય પ્રગટ થતી જ નથી. નિદ્રાનો વિચાર કરે કે શુદ્ધિની વૃદ્ધિ થાય તેને નિદ્રા કહેવામાં આવે છે. ભાઈ એ પરિણામનું લક્ષ્યપૂર્વક પરિણામે જાણી તો અપરિણામની આત્મા તારી દ્રષ્ટિમાં આવશે નહીં. નવ તત્વને જાણીને પણ એના સ્વરૂપને જાણીને પણ ત્યાં રોકાવાનું નથી, એને બદલે રોકાઈ ગયું. નવ તત્વને જાણીને એ નવ તત્વનું સ્થાન સમ્યક પ્રશ્ન છે એમ માનીને ત્યાં રોકાઈ ગયો. એ નવ તત્વ જ્ઞાનનો વિષય નથી, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. ગુણ છે નવ તત્વ છે ને એને પરમાત્મા ગુણ તત્વ કહે. પર્યાય એ મનનો વિષય છે, એ આત્માનો વિષય નથી. પછી સંવાર મેરા બંધને મોક્ષ અને એક એક તત્વનો ક્રમે ક્રમે વિચાર કરે જીવ એના લક્ષપૂર્વક કેમ કે ઇન્દ્રિય જ્ઞાન સ્વરનું લક્ષ કરીને જ જાણે ઇન્દ્રિય જ્ઞાન ભેદનું લક્ષ કરીને જ જાણી શકે અતિન્દ્રિય જ્ઞાન ભેદના લક્ષ વિના અભેદના લક્ષથી એ અભેદને જાણી શકે એવું અંદર સૌ પ્રયત્ન છે માટે આચાર્ય ભગવાન કહે છે કે નવ તત્વોમાં પણ એક શુદ્ધ આત્મા જ ઉપાધિ છે એ નવ તત્વ અહંકાર છે આશ્રય કરવા એવું નથી કેમ કે નવનો આત્માનો અભાવ છે એમ જીવ તત્વમાં નથી નાસ્તી એટલે ન અથી આત્મામાં નવ નથી આત્મા તો એકરૂપ છે એવું ને કઈ દે છે લીટી લીટી વાત કરે છે પણ ધ્યાન ખેંચાતું આ એક લીટીમાં માલ ગયો છે આ નવ તત્વોમાં એમ નવ તત્વો છે પણ એ જીવ જ જાણવો ભૂતાર છે નવને જાણવું અભૂતાર છે એમ કહ્યું નવને જાણતા તને ધર્મ નહીં થા અધર્મ થશે શુભાવ થશે નહીં અધર્મ થશે જીવને જ સમય કે કામ કરીને એમ નવને જાણતા એ સમય દર્શન થાય ને એકને જાણે સમય દર્શન થાય એમ છે એકને જાણતા જ સમય દર્શનની ધર્મની શરૂઆત થાય એકને ઠરતા જ ચારિત્ર થાય અને એકને વિશેષ ઠરતા જ કેવળ જ્ઞાન પ્રગટ થાય આદિમાં જંતમાં એક છે આદિમાં એટલે સમ્યક દર્શનમાં પણ એક શુદ્ધાત્મા ઉપાધિ પછી પણ શુદ્ધાત્મા ને પછી પણ શુદ્ધાત્મા એકનું લક્ષ કરવાયું છે પરનું લક્ષ કરવાયું છે જીવને જ જાણવો જાણવો એટલે અનુભવો એ ભૂતાર્થ સત્યા છે ધર્મ કરવો બધો તેવી રીતે એક પણ પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો આત્મા તો એક સ્વરૂપે છે એને જાણવાના ઉપાયો વિકલ્પાત્મક પ્રમાણે નીકળે તેવો પણ નિશ્ચય અભૂતાર છે એમ નવ તત્વ અભૂતાર છે જાણવા એ એમાં પ્રમાણને નિક્ષેપ એ પ્રભુકાર છે એ વાત આપણે આવી ગઈ પહેલા પાડી બીજા પાડા પ્રમાણની વાત થઈ ગઈ હવે નહીં બે પ્રકારે છે આ પહેલા અનુભવ પહેલા એ સ્વરૂપનો વિચાર કરે છે એની પ્રાથમિક વાત કરે છે નહીં બે પ્રકારે છે દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નહીં એટલે જ્ઞાનનો ગભરાવું નહીં કહેતા એ જ્ઞાનનો એક અંશ છે શુદ્ધ જ્ઞાનનો અંશ છે માનસિક જ્ઞાનનો અંશ છે નહીં આત્મિક જ્ઞાનમાં ન હોય આત્મામાં નહીં નથી અને આત્મિક જ્ઞાન જે અતિન્દ્રિય પ્રગટ થાય એમાં પણ આ વિકલ્પવાળા નયો કોઈ છે નહીં છે મનનો ધર્મ છે નહી જ્ઞાન બંધનું કારણ છે વ્યવહાર નહીં નો વિચાર તો બંધનું કારણ છે પણ નિશ્ચય ને હું શુદ્ધ છું એક છું અભેદ છું એવો જે માનસિક વિચાર એ પણ એને બંધનું કારણ છે એ સંવર વિદ્રાનું કારણ નથી મોક્ષનો માર્ગ નથી ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં વસ્તુ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે પર પદાર્થ જુદો પાડી અને અંદરમાં આવતા એ પ્રમાણ જ્ઞાનનો વિષય દ્રવ્ય પર્યાય થાય છે અને દ્રવ્ય પર્યાયમાંથી એકને મુખ્યને એકને ગૌણ કરીને જાણે એનું નામ નૈ જ્ઞાન કહેવામાં આવે છે નૈ જ્ઞાન એટલે જ્ઞાનનો એક અંશ શું થાય કરીએ કરીએ જ્ઞાનનો જ અંશ કહીએ જો કરીએ કરીએ કાંઈ ઇન્દ્રિય જ્ઞાનનો અંશ છે એ કાંઈ કરીએ કરીએ વાત ન હોય તો પૂરું થાય નહીં જો જ્ઞાનનો અંશ હોય તો અભૂતાર ન કે નવ તત્વ અભૂતાર છે એ પ્રમાણને નીચે પણ અભૂતાર ન કે એ ન કે અભૂતાર છે એટલે હે અભૂતાર છે એટલે આત્મામાં નથી નહી નહી આત્મામાં નથી ને અતિન્દ્રિય જ્ઞાનમાં પણ નહી નથી એ તો પરાલંબી માનસિક જ્ઞાનમાં નહીં છે પાંચ ઇન્દ્રિયના વ્યાપારમાં નહીં નથી એમાં આત્મામાં પણ નહીં નથી પણ મનનો વ્યાપાર ચાલે છે એમાં નહીં જ્ઞાન પણ થાય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ એટલે જ્ઞાન કરાવે કે આ દ્રવ્ય છે અનંતપૂર્ણો પિંડ કે આત્મા છે અને ક્ષણવર્તી પર્યાય નાશવાન છે એમ જ્યારે દ્રવ્ય સામાન્યનો વિચાર ચાલતો હોય મુખ્યપણે તો તે જ્ઞાનના વ્યાપારને દ્રવ્યાતીત નહીં કહેવામાં આવે છે દ્રવ્ય અર્થને નહીં નહીં એટલે જ્ઞાન અર્થ એટલે પ્રયોજન જાણવાનું દ્રવ્ય સામાન્ય છે એ પોતાનો વિચાર કરે આત્માનો તેનું નામ ભગવાન દ્રવ્યાતીત નહીં કરે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે મુખ્ય ગુણ નહીંમાં મુખ્ય ગુણ હોવો જ્ઞાનમાં મુખ્ય ગુણ નથી પેલા દ્રવ્યને જાણે ને પછી પર્યાયને જાણે એવી ક્રમવર્તી નહીં હોય છે અને આત્માની સન્મુખતા જે અનુભવ થાય એ અક્રમે દ્રવ્યને પર્યાયને એ અક્રમે જાણે પેલા તો પર્યાયને જાણવાનું બંધ કરે અને દ્રવ્યને ઉપાધિ પણ એ જાણે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રવૃત્ત થાય એ જ સમયે દ્રવ્ય પર્યાયને અક્રમે જાણે દ્રવ્યને ઉપાધિ પણ એ જાણે એ પણ એ જાણે અને દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ મેઘને પણ જાણે નિર્વિકલ્પ ધ્યાનમાં આ સ્થિતિ થાય ક્રમ ન હો પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે જ્ઞાન કરાવે તેનું નામ પર્યાયિત નહીં છે તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી ભેદથી ક્રમથી અનુભવ કરતા તો ભૂતાન છે આ દ્રવ્ય કહેવાય ને આ પર્યાય કહેવાય એ વિચાર કરતો હોય તો ક્રમથી વિચાર કરે ત્યારે એ વાત સાચી છે અને હવે સુખની વાત કરી હતી જો પેલા કહી દીધું એ અને દ્રવ્ય કરતા પર્યાય એ બંનેથી નહીં અલિંગિત એ દ્રવ્ય આવું છે એવો વિકલ્પ નથી ને પર્યાય આવું છે એવો વિકલ્પ નથી એ બે નહીં વિષય કરતી તેનો વિકલ્પ ઉત્પન્ન થતો હતો હવે યુગપત એક સમયમાં એકને દ્રવ્યને ઉપાદેય પણ એ વિષય કરે છે ત્યારે દ્રવ્ય પર્યાય એક સમયમાં જણાય છે અતિન્દ્રિય જ્ઞાનમાં એ બંનેથી નહીં અલિંગિત એટલે બેના વિકલ્પથી નહીં અલિંગિત બેનું જ્ઞાન થાય પણ બેનો વિકલ્પ છૂટી જાય એકના આશરે બેનું જ્ઞાન થાય પાછું બેનો આશરે નથી આશરે એકને એકનું જ્ઞાન બેનું આ પરમાત્મા થવાનો ઉપાય છે આ સમજના એને બહારનો વૈભવ જોતો હોય સત્તા જોતો હોય ઘર જોતો હોય એને માટે આ શાસ્ત્ર નથી દ્રવ્ય પર્યાય એ બંનેથી નહીં અલિંગી એ બેને ક્રમે ક્રમે જે વિકલ્પથી જાણતો હતો એ છૂટી જાય છે અંતરમાં જાય ત્યારે એવા અદ્ભુત વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા એવો અભૂતાર્થ પ્રત્યાર છે લયોના વિકલ્પ દ્રવ્યાર્થિક નહીં આવો અને પર્યાર્થિક નહીં આવો એ બે પ્રકારના જે વિકલ્પ ઉત્પન્ન થતા હતા દુઃખદાયક બંધનું કારણ નૈ જ્ઞાન બંધનું કારણ છે આત્મજ્ઞાન મુખનું કારણ છે આત્મામાં નહીં નથી ને આત્મજ્ઞાનમાં પણ નહીં નથી દેવ તો વિકલ્પ છે બધા આત્માનું ચૈતન્ય સામાન ચિદાનંદ ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માનો જયારે લક્ષ્ય કરીને અનુભવ કરે છે આત્મા ત્યારે શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા અનુસરીને પરમતા ધર્મ તેઓ એટલે બે પ્રકારના નયોના વિકલ્પો ભક્તાર્થ શક્યા છે. આત્માના સ્વભાવમાં નથી, એટલે સ્વભાવની સન્મુખતા બે નયોના જે વિકલ્પો થતા હતા એનો અભાવ થાય, નિર્વિકલ્પ ધ્યાન આવી જાય. ધ્યાનની શિબિરો લાગે છે બહુ અહીંયા લાગે છે. તમારા સગા એવા હતા, હમણાં શિબિર લાગવાની છે, જાવું કે નહીં, દુઃખી થવું તો જાઓ. અરે આજે વડે રસ્તે ચડી જાય, મને તો વારી જાય. જીવના ચેતને માત્ર સ્વભાવનો અનુભવ કરતા તેવો એવો એટલે બે પ્રકારના નયનો વિકલ્પો, જેમ નવ અવતાર છે જેમ પ્રમાણનો વિકલ્પ ઉપકાર છે, એમ નયના વિકલ્પ પણ અવતાર અસત્યા છે. એટલે આત્માના સ્વભાવમાં નથી, આત્માના સ્વભાવમાં નથી, એટલે સ્વભાવની સન્મુખ થતા એનો આશ્રય છૂટી જાય છે, એનું જ્ઞાન છૂટી જાય છે, એનું લક્ષ છૂટી જાય છે, એનો અનુભવ છૂટી જાય છે. જેનું લક્ષ છૂટે એનો અનુભવ ન હોય. હું કહ્યું એટલે આત્માની સન્મુખ થઈને આત્માને ચિદાનંદ આત્માનું લક્ષ કરે છે ત્યારે બે પ્રકારના જે નયો પ્રદર્શન થતા હતા એ એકનું અવલંબન લેતા એ પર્યાયનું લક્ષ છૂટી જાય છે. એટલે પર્યાયનું જ્ઞાન કે પર્યાયનો અનુભવ રહેતો નથી, કોઈ વિકલ્પ નથી. એમ કોઈ વિકલ્પ છે કે નહીં કે ના, કોઈ વિકલ્પ માત્રનો અભાવ થાય છે. વિકલ્પનો અભાવ થાય છે અને દ્રવ્ય પર્યાયનું અક્રમે જ્ઞાન થઈ જાય છે. આ એક અજબગજબની વાત છે કે પેલા અમે તો દ્રવ્ય પર્યાયને જાણતા હતા ને તમે પેલા નિષેધ કર્યો ને હવે પછી તમે કહો છો કે અમને દ્રવ્ય પર્યાયનું યુગપદ એક સમયમાં જ્ઞાન થાય છે અને અમને કેમ ખોટા તમે ઠરાવો છો? તમે સાથે અને અમે ખોટા? તમે કહો છો કે અનુભવ કાળમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન નિશ્ચય સફળ પ્રકાશિત થાય છે ને કે હા થાય છે. તો મનના સંગે વિકલ્પ ઉત્પન્ન કરીને ક્રમે જાણતો હતો એમાં શાંતિનો અનુભવ તને નહોતો. અમે કહીએ દ્રવ્યપર્યાયની જાણવું છે ને તારે, હા સાહેબ. અમે કહીએ એમ કર તો દ્રવ્યપર્યાયનું જ્ઞાન થશે પણ વિકલ્પ ઉત્પન્ન નહીં થાય અને આકુલતા તને થશે નહીં, ઉલટો આનંદ આવશે. આ રસ્તો છે. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન છોડાવતા નથી, દ્રવ્ય અને પર્યાયનું ઉપયોગ કરીને ક્રમે જે વિકલ્પ ઉત્પન્ન થતા હતા એ વિકલ્પ છૂટી જાય છે. દ્રવ્ય પર્યાયનું અક્રમે જ્ઞાન થઈ જાય છે. જ્ઞેયપણે જ્ઞેયપણે દ્રવ્ય છે અને જ્ઞેયપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે. ઘરનું ધ્યાન થતા ઉત્પાદન જોયું ઉત્તમ સરખું જ્ઞાન થાય કે આમ લીધે મારે છે લીધો હતો. આ સમય સાર ને પ્રવૃત્તિ સાર બે ભણી લીધો એને, સરકાર સૂત્ર પણ આવી ગયું એમાં. નિક્ષેપ ચાર પ્રકારે છે. આત્માને જાણવાના પ્રથમ ઉપાયો કે છે અને પછી અનુભવના કાળમાં એ વિકલ્પ છૂટી જાય છે. નામ સ્થાપના દ્રવ્યને ભાવ. હવે એક એક વસ્તુનો વિચાર કરો છે કે વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. જેમ કે 22 છોકરાનું નામ કહ્યું પણ બિલાડી આવે ભાગે એટલે માગીરનો ગુણ વિર્યમાન તો નથી પણ નામ માત્ર, અથવા લક્ષ્મીચંદ કહે પણ હોય ભિખારી, લક્ષ્મીનો સ્વામી લક્ષ્મી નથી એની પાસે, એમ નામ માત્ર. એમ ગુણ ન હોય નામ માત્ર. જેમ કે સમકી, મારા છોકરાના છોકરાનું નામ છે સમકી, એ સમકીથી નથી છતાં એ સમકી તો એ જ આવે, બીજું કોઈ આવે નહીં. નામ બોલાવે ને એમ નામ નામ નિક્ષેપ કહેવાય. સમ્યક દર્શનનો ગુણ નથી પણ એ નામ પડે ભાઈ બા, સમજી ગયા? કલકત્તા છોકરી છે તો એને નામ પડે, મારે તો આ નામ પડો. એટલે ગુણ ન હોય ને માત્ર નામ માત્ર હોય એને નામ નિક્ષેપ કહેવામાં આવે છે. જ્ઞેયનો નોંધ છે તેને નિક્ષેપ કહેવામાં, જ્ઞાનના અંશને નહીં કહેવાય, જ્ઞેયના અંશને નિક્ષેપ કહેવાય.
વસ્તુમાં જે ગુણનો હોય છે ને તે ગુણના નામથી વ્યવહાર માટે વસ્તુની સંજ્ઞા એટલે નામ કહું તેનું નામ નામ છે. એક બીજું આ તે છે એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું, પ્રતિમારૂપ સ્થાપન કરવું તે સ્થાપના નિક્ષેપ છે. જેમ કે ખરેખર ભાવ નિક્ષેપે તો શ્રીમંત ભગવાન ભાવિલેક્ષમાં બિરાજમાન ભાવ નિક્ષેપે વર્તમાનમાં, પણ દ્રવ્ય નિક્ષેપને જોઈએ તો મંદિરમાં બિરાજમાન છે, નેમિનાથ ભગવાન પણ મંદિરમાં બિરાજમાન છે એમ એનું નામ સ્થાપના નિક્ષેપ કહેવાય. એ પ્રતિમામાં સ્થાપના કરી એ સ્થાપના કરી એને પ્રતિષ્ઠા કરાવી તો પૂજ્ય થઈ જાય છે, તો સાક્ષાત પરમાત્મા છે એમ જાણીને બધા દર્શન કરે છે. એ પથ્થર જાણીને કોઈ દર્શન કરતા નથી, એમનો સ્થાપના નિક્ષેપ. આ તેજ છે પ્રતિમાને જોઈને આ ભગવાન બિરાજમાન છે. ભગવાન તો વાં છે કથા ભગવાનનું સ્થાપના કરવામાં આવે છે, એ સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એનો આરોપ વર્તમાનમાં આપવો તેને દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. કેમ કે રાજા દીક્ષા લીધી મુનિરાજ થઈ ગયા, તે આ રાજા રહ્યા ભૂતકાળનો આરોપ આપ્યો એ આર્યન ભગવાન બિરાજમાન છે. આર્યન થવાના છે તો ભૂત અને ભાવિની પર્યાયને વર્તમાનનો આરોપ કરવો તેનું નામ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી કે ભાવ નિક્ષેપ છે. વર્તમાન જે તે સ્થિતિ હોય મુનિરાજ તે મુનિરાજ કહેવા, એને રાજાએ ન કહેવા અને અને અર્યન પણ ન કહેવા. કેમ કે ગુરુદેવને વર્તમાનમાં ગુરુદેવ ચતુર્થ સ્થાનવાળા છે એમ કહેવું કે ભાવ નિક્ષેપ છે. એને એને એમ કહેવું કે ફતેકુમાર છે તો દ્રવ્ય નિક્ષેપ થઈ ગયા. અને સૂર્યકીર્તિ ભગવાન અત્યારે છે એમ જાણવા એમનો દ્રવ્ય નિક્ષેપ થઈ ગયું. ભૂત અને ભાવિ પર્યાય એનો વર્તમાનમાં આરોપ આપવો તેનું નામ દ્રવ્ય નિક્ષેપ. અને વર્તમાન જે સ્થિતિ હોય તે સ્થિતિએ એને જાણવાને સંબોધન કરવું તેનું નામ ભાવ નિક્ષેપ કહેવામાં આવે છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી વિલક્ષણ રૂપે જુદા જુદા રૂપે અનુભવ કરવામાં આવતા એવો ભૂતાર્થ સત્ય છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે, ઇન્દ્રિય જ્ઞાનથી જોવામાં આવે તો એ છે. ઇન્દ્રિય જ્ઞાનથી જોવામાં આવે તો છે, એનું લક્ષ્ય કરીને જોવામાં આવે તો છે, પણ એનું લક્ષ્ય છોડીને અંદરમાં જઈને જોવામાં આવે તો એ નથી. છે નથી નો વેપાર છે, છે નથી. એક ચોક્કસભાઈ હતા ડગલી ઉતરી ગયા, મુંબઈ ગયા પછી કે હું નવો નવો આવ્યો સુરેન્દ્રજી વેપાર કરવા માટે લોખંડવાળા બોરાજીને ત્યાં લોખંડ લેવા જાય. બોરાજી કે આ પૂછે કે આ માલ છે કે છે નથી, બીજી દુકાને ગયા છે નથી. આ ઓકે છે કા છે એમ એ કહેતા નથી ને નથી એમ એ કહેતા નથી, છે નથી છે નથી. એમ આ શાસનની શૈલી એવી છે છે નથી. અહીંયા પુનરિણામ થાય, શેમાં પુનરિણામ થાય. નિક્ષેપો છે કહ્યું ને, નવ તત્વો છે કહ્યું ને છે, પણ અહીંયા પુનરિણામ છે નથી, છે નથી. પરિણામથી જો પર્યાય દ્રષ્ટિથી પર્યાય ઉપર તો પરિણામ છે, પરિણામ નથી. એમ નવ તત્વો કઈ સસલાનો સીધા છે એવું છે, છે પણ જ્યાં એની દ્રષ્ટિ ફરીને જોવે છે અંદરમાં પર્યાયનું લક્ષ છોડી દે છે આત્મા અનુભવના કાળે. પર્યાયનું લક્ષ છોડીને સામાન્યનું ચિરાગ્રદ આત્માનું લક્ષ કરે છે જયારે, ત્યારે એકલો સામાન્યને અવલોકતો વિશેષને વિશેષ હોવા છતાં દેખાતા નથી. પરિણામ ઉત્પાદ હોવા છતાં દેખાતા નથી. બંધભોગ તો વિશેષણ છે, પણ ઉત્પાદે તો પર્યાયનો સ્વભાવ છે. એ પર્યાયો ઉત્પાદે થયા વિના નહીં રહે. પણ જ્યાં દૃઢ લક્ષ કર્યું ત્યાં ઉત્પાદે દેખાતા નથી. જેના ઉપર લક્ષ જાય દેખાય છે, જેના ઉપર લક્ષ નથી એ હોવા છતાં દેખાતા નથી. લાડવા દેખાય છે, બીજું કઈ દેખાતું બ્રાહ્મણ દાખલા આપ્યો તો છે નથી. એમ શરીર છે, કર્મ છે, પણ સંયોગ છે, રાગાદી છે, ઉઘાડ છે, છે. પણ અંતર ધ્યાનમાં જયારે આત્મા ચિદાનંદ આત્માને અંતરદ્રષ્ટિ વડે અંતર્મુખ વડે આત્માને અવલોકન કરવા અંદરમાં જાય છે ત્યારે આ શરીર કર્મ રાગ કઈ પણ દેખાતા નથી. ઉપકારી ગુરુ પણ દેખાતા નથી. સાક્ષાત તીર્થંકર પરમાત્મા હોય અને એનો લક્ષ છોડીને અંદરમાં જયારે જાય ત્યારે પરમાત્મા દેખાતા નથી અને દિવ્ય ધ્વનિ સંભળાતી નથી. એ તો અંદરમાં ડૂબકી મારે છે. આ કેમ જણાતા નથી કે અહીંયા લક્ષ નથી? સ્વપ્રકાશક છે ને, સ્વપ્રકાશક એટલે શું? સ્વપ્રકાશક એક નિશ્ચય છે ને એક વ્યવહાર છે. નિશ્ચય છોડી દીધો ને વ્યવહાર ને જીવ વળગી પડ્યા. સ્વપ્રકાશક નિશ્ચય ને છૂટી ગયો હાવ. સ્વપ્રકાશક કથનથી જ છે, સર્વથા નથી. એ સ્વપ્રકાશક પણ એક અપેક્ષા એ વ્યવહાર છે, સ્વપ્રકાશક નિશ્ચિત છે. કેમ કે ઉપાધિ તત્વ સ્વપ્રકાશકમાં આવે છે. નિશ્ચય સ્વપ્રકાશક એક નહીં થઈ જાય છે. આખા પદાર્થને જાણે, અંદરમાં આનંદ એ જાણે ને આનંદ મુક્તિને પણ જાણે. ખરેખર છે, બાકી સમજાવવા માટે છે, સમજવા માટે બે છે. સમજવા માટે એક જ છે, પણ વધારેમાં વધારે આગળ વધો તો બે છે, એનો વાંધો નથી. પણ એ સ્વપ્રકાશકથી આગળ વધીને બીજા નંબરનું સ્વપ્રકાશક ને ત્રીજા નંબરનું સ્વપ્રકાશક એ તો આત્મારથી એ અહીંયા જવું ન જોઈએ. બહુ તો આટલામાં વર્તુળમાં રહે તું નિશ્ચય સ્વપ્રકાશક અને નિશ્ચયથી સ્વપ્રકાશક અનુભવ. અનુભવનો વિષય, અનુભવનો વિષય સ્વપ્રકાશક પણ છે, જણાય છે. અને અનુભવ થઈને જે પરિણામ ઇન્દ્રિય થયું એ સ્વપ્રકાશક પણ ગણાય છે. એટલું રાખ, એનાથી આગળ જવા જેવું નથી. એને એ બહાર નીકળો, નિશ્ચય સ્વપ્રકાશકમાંથી સાધક બહાર નીકળો કે સફળ જણાય ને પરનો પ્રતિભાસ દેખીને પર જણાય કે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે મેળવીને બે જણાય એ દોષમાં આવે છે. સાધકનો દોષ છે બીજા નંબરનું સ્વપ્રકાશક. પહેલા નંબરનું સ્વપ્રકાશક ગુણ અને પેલા નંબરનું સ્વપ્રકાશક એ ગુણ છે બે. પણ સ્વપ્રકાશકને જાણે ને આ રાજપૂર્ણ જાણેલો પ્રતિમાન એ સવિકલ્પ આવી જાય, સદુપયોગ છૂટી જાય છે. સદુપયોગ રહેતો નથી. વાતો સમયસાર માહિતી છે, સમયસાર નિયમસાર બધા ગુરુકુલ ભગવાનના શાસ્ત્રો. આ કથકી સ્વપ્રકાશકની વાત એક જગ્યાએ છે નિયમસાર. અરે સ્વપ્રકાશકની આગળ કથકી લગાવ્યું એ પણ કેવળીમાં હો, સાતકમાં નહીં. કેવળી પરમાત્માને સ્વપ્રકાશક જ્ઞાન છે એ સર્વથા નથી, કથનથી છે. અંદર સ્વપ્રકાશક નિશ્ચય ને બહારનું સ્વપ્રકાશક વ્યવહાર. એટલે અંદરના બે લેને બહાર નીકળવાનું શું કાર્યક્રમ છે? હો તો હો ખોટા મારે હો લોકાલોક છે ક્યાં ના થયા? લોકાલોક મારા જ્ઞાનનું જ્ઞેય. હા મારા જ્ઞાનનું જ્ઞેય તો ઉપાધે પણ સામાન્ય અને જાણવાની અપેક્ષા એ સામાન્ય વિશેષ માત્ર. બાકી મારા જ્ઞાનનું જ્ઞેય લોકાલોક છ દ્રવ્ય નથી. નવ તત્વ મારા જ્ઞાનનું જ્ઞેય નથી, એ મનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. બહુ ચાલ્યું ત્યાં દસ કાંઠા ચાલ્યું ટેક સાંભળવા જેવું છે. ત્યાં ના એવા હું તો પણ ટેક સાંભળવા જેવું છે. હુકુમની વાણીઓ મૂળમાં 2000 વર્ષ પહેલા નવ તત્વ નવ ભૂતકાળ મનનો વિષય, બુદ્ધિનો વિષય, જ્ઞાનનો વિષય. એ જ્ઞાન એનું લક્ષ કરવા જાય તો જ્ઞાન રહેતું નથી, અજ્ઞાન થઈ જાય છે. લક્ષપૂર્વક જાણે તો અજ્ઞાન છે, અને એ મારામાં નથી એમ જાણે તો ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનને જાણવાનો બંધ કરે તો આત્માનો અનુભવ થાય એવું છે. રાગ ભીનપણે કોણ જાણે છે? આત્મા નથી જાણતો રાગને ભીનપણે. ઇન્દ્રિય જ્ઞાન જાણે છે કે આ રાગ ભીન છે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન પણ સમ્યક થઈ ગયું છે સાધકનું. એ ઇન્દ્રિય જ્ઞાન સમ્યક હોવા છતાં તે આત્મજ્ઞાન આવી આવી અપૂરો વાતો જ્યાં આવી. એમ કે છે વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કેવી રીતે ભાવ નિક્ષેપ છે, એટલે 4 નિક્ષેપ થઈ ગયા, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ, 4 પ્રકારના નિક્ષેપો છે. એ 4 નિક્ષેપોનું પોતપોતાના લક્ષણથી ભેદથી વિલક્ષણપણે જુદા જુદા લક્ષણપણે જુદા જુદા રૂપે અનુભવ એટલે જ્ઞાન કરવામાં આવતા તેવો છે. ઉદાર છે એટલે છે, આશ્રય કરવાયું છે એમ નહીં, એનું અસ્તિત્વ એક સમયનું છે, સત્યાર્થ છે. અને ભિન્ન લક્ષણથી રહીત, આ 4 પ્રકારના ભિન્ન ભિન્ન લક્ષણથી રહીત એક યમ વાયુ, એક ચારે બાજુ એક આવ્યા, એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક નાયક ભાવ, એક અનેકનો નિષેધ કરનારો શબ્દ છે. એક છે ને એ અનેકની કરે દ્રષ્ટિ પડી કે આત્મા આવું પણ છે, આવું પણ છે, આવું પણ છે, આવું પણ છે, એ વસ્તુના સ્વરૂપમાં નથી. આ તો એક જ છે, એક અહમ છે આત્મા. એ પોતાના ચૈતન્ય લક્ષણરૂપ રાગ લક્ષણ નથી, જીવનું ચૈતન્ય લક્ષણ છે અથવા ઉપયોગ લક્ષણ છે. ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો, આ જીવનો જે સ્વભાવ છે એનું લક્ષણ જીવ છે, તે લક્ષ છે, અને એનું લક્ષણ છે જ્ઞાન, ઉપયોગ, ચૈતન્ય. એનો અનુભવ કરતા, એની સન્મુખ થઈને આત્મા પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવે ત્યારે એ ચારેય નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ 4 પ્રકારના ઇન્દ્રિયોના ભેદ છે, નહીં છે એ જ્ઞાનનો ભેદ છે, અને આ નિક્ષેપ છે એ ઇન્દ્રિયોના ભેદો છે. એ અસત્ય છે, દેખાતા નથી, અનુભવ કરતા. આ રીતે આ પ્રમાણને નિક્ષેપોમાં ભૂતાર્થને એક દિવસ પ્રકાશમાન છે, એટલે બીજા કંઈ દેખાતા. અંતરદૃષ્ટિ વડે જોનારને એક ચૈતન્ય ચમત્કાર ચિદાનંદ આત્મા દેખાય છે, બીજું કાંઈ દેખાતું વિના ભાવા નો દ્રષ્ટા દેખાતા, અભેદમાં ભેદ દેખાતો ભાવા. આ પ્રમાણને નિક્ષેપોનો વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું, જેમનાથી દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુની સ્થિતિ થાય છે, જેમ છે તેમ કરાય છે, વિપરીતતા ટળી જાય છે, અન્ય મતનું ખંડન થાય છે. જેઓ સાધક અવસ્થામાં તો સત્ય છે, અનુભવ પહેલા એને પણ સાધક અવસ્થા કહેવાય, એને સાધ્ય સમ્યક દર્શન છે, એનું આ સાધક 12 છે વિકલ્પાત્મક. કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે, તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્ય વિપરીત થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવહારનો અભાવ થતો જાય છે ક્રમે ક્રમે, જેમ જેમ આત્મામાં કરે છે તેમ વ્યવહારનો અભાવ થતો જાય છે. પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી, પહેલી અવસ્થામાં પ્રમાણ અને દયથી આત્માના સ્વરૂપે વિચારી અને એ વિચાર છોડીને આત્માનો અનુભવ કરવો, તેનું નામ જ્ઞાન અને શ્રદ્ધાંત થાય છે. જ્ઞાન શ્રદ્ધા સ્થિત થયા પછી ઓલા વિકલ્પ છૂટે એ નિશ્ચય જ્ઞાન નિશ્ચય શ્રદ્ધાની વાત છે. જ્ઞાન શ્રદ્ધા સ્થિત થયા પછી શ્રદ્ધાન માટે સમ્યક દર્શન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર પડતી નથી. શ્રદ્ધા નિર્વિકલ્પ થઈ ગઈ. હું તો જ્ઞાનના જ્ઞાનનાર છું, જાણનાર જણાય છે એ બીજું. હું જાણનાર છું, હું ચેતનાર છું, હું દેખનારો છું. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના અલંબન દ્વારા સવિકલ્પ દશામાં એ પ્રમાણ નયોના વિચાર આવે છે, એ વિશેષ જ્ઞાન થાય છે. એ વિશેષ જ્ઞાન થાય છે ને એના દ્વારા અતિન્દ્રિય વિશેષ થતું નથી, ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ વધે છે. શું કહ્યું? આ એના લક્ષે અતિન્દ્રિય જ્ઞાન વધે. પ્રમાણાદિના અલંબન દ્વારા, આત્માનું અલંબન નહીં એમાં, આને પ્રમાણ કહેવાય અને નહીં કહેવાય અને વિક્ષેપ કહેવાય, એવા ત્રણ પ્રકાર બતાવ્યા ને. સવિકલ્પ દશામાં પણ સાધકને વિચારો તો આવે, નવના વિચારો આવે, પ્રમાણના આવે વિચારો, એના દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નિર્મળ થાય છે, સ્પષ્ટ થાય છે. એમ એ પર્યાયના લક્ષ્ય કે જ્ઞાન વધે, જ્ઞાન તો વધે. હા, એવું જ્ઞાન વધે. બાર નો ઉઘાડ થઈ જાય, બોલો. બાર નો ઉઘાડ થાય. જ્ઞાન વિધું, જ્ઞાન વિધું કે નહીં વિધું? વાતે વાતમાં ફેર છે. આવે છે વાતે વાતમાં ફેર. અમારે તમારે વાતે વાતમાં ફેર છે, કઈ વેર થાય એવું. પણ આમાં જ્ઞાન વધે છે ને કે પ્રમાણ આદિના લક્ષ્ય કે અતિન્દ્રિયન વધે. હા હા, પણ એ ઉઘાડ વધી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ વધી જાય છે. જ્ઞાનીઓ કહે છે કે સમ્યક દર્શન થતા હવે જ્ઞાનનો તરત એટલો વિકાસ ઉઘાડ થતો નથી, પણ ક્રમે ક્રમે જેમ લંબાય છે સમ્યક દર્શન, તેમ ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ અડખા પડખા એને બહુ ચોખ્ખા થવા માંડે છે. એ જ્ઞાનનો ઉઘાડ વધે છે, ઇન્દ્રિય જ્ઞાનનો ઉઘાડ વધે છે. ભૂલો ઉઘાડ પરાશ્રિત વધે નહીં, એ તો સ્વ આશ્રિત વધે. પણ વાત તો બધી વ્યવહાર થી લખેલી શું કરે? વાતે વાતમાં ફેર. ગુરુદેવ કહે તો બધા અર્થ તમે ફેરી નાખો. અહીં લખે છે જ્ઞાન વધે. પ્રમાણ લઈ નિક્ષેપ ના વિચાર કરવાથી સાધકને, સાધક થયા પછી જ્ઞાન વધે છે ને. જ્ઞાન વધે છે એટલે આત્મજ્ઞાન વધે છે કે ઇન્દ્રિય જ્ઞાન વધે છે ઉઘાડેનો? અને રાગ દ્વેષ મોહ કર્મના સર્વથા અભાવ રૂપે સાખ્યા ચારિત્ર પ્રતિષ્ઠ થયો. તેથી કેવો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે? અંદરમાં જેમ જેમ જામે છે તેમ તેમ રાગ દ્વેષ મોહનો અભાવ થઈ અને કેવો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વચ્ચે સાધક અવસ્થામાં સવિકલ્પ દશામાં પ્રમાણ લઈને આવે વિકલ્પો એને છોડીને અંદરમાં જાય છે. એક વખત નિર્વિકલ્પ ધ્યાન થાય, બીજી વખત નિર્વિકલ્પ ધ્યાન આવે. એટલા ગાળામાં સવિકલ્પ દશામાં સાધકને પણ લોકના વિચાર, ચૌધરીઓના વિચાર, ગુણકારના વિચારો આવે, પ્રમાણને નિક્ષેપના વિચારો આવે, એને છોડીને ઉપયોગ અંદરમાં જાય છે ત્યારે શુદ્ધિ નિવૃત્તિ થઈને અહિંદુ પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબ રહેતું નથી. જો પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું એને, પરોક્ષ પ્રમાણ હવે નથી, એટલે કોઈ વિકલ્પ પ્રમાણના છે નહીં. ત્યાર પછી ત્રીજી સાક્ષાત ત્રીજ અવસ્થા છે, ત્યાં પણ કાંઈ આલંબન નથી. આલંબન નથી એટલે કોઈ વિકલ્પ તો થતા નથી. દ્વિતીય જ્ઞાનનો જ્યાં અભાવ થયો, કેવળ જ્ઞાન થયું, ત્યાં પછી લઈને નિક્ષેપ ક્યાં રહ્યા એ તો અભાવ થઈ ગયો. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નહીં નિક્ષેપોનો અભાવ જ છે. પ્રમાણે નથી, નહીં પણ નથી, નહીં નિક્ષેપના વિકલ્પો પછી એ તો સિદ્ધાંત હાથમાં એકદમ ધીમ થઈ ગયો, બરફ થઈ ગયો, પાણીનો બરફ થઈ ગયો. પ્રવાહ લઈ ગયો, પ્રવાહી વિજ્ઞાનગણ, વિજ્ઞાનગણ પ્રભાવ થઈ ગયો. એ અર્થનું કળશરૂપ શ્લોક કહે છે. શ્લોક બોલો બેન. નવું
દેવતી નાયસી
આચાર્ય ભગવાન સુધનેનો અનુભવ કરી કહે છે, એટલે શુદ્ધાત્માનો અનુભવ કરીને કહે છે. સુધનેનો અનુભવ એટલે શુદ્ધાત્માનો અનુભવ કરીને કહે છે કે શું કહે છે હવે? આ સર્વ ભેદોને ગૌણ કરનાર, નવના ભેદ, પ્રમાણના ભેદ, પ્રત્યક્ષને પ્રમાણ પરોક્ષ, નયના દ્રવ્યાર્થિકને પર્યાર્થિક, નિક્ષેપના ચાર ભેદ, બ્રહ્માંડના બે ભેદ, નયના બે ભેદ, નિક્ષેપના ચાર ભેદ, ચારને ચાર આઠ ભેદો છે, નવ તત્વના ભેદો છે, એ ભેદોને ગૌણ કરનાર છે. ભેદો છે પણ એનું લક્ષ છૂટી જાય છે એટલે એને ગૌણ કર્યા કહેવામાં. સર્વ ભેદોને ગૌણ કરનાર કે શુદ્ધનીનો વિષય બુદ્ધ, શુદ્ધ નહીનો વિષય બુદ્ધ શુદ્ધાત્મા છે, એનું અંતર જ્યાં જ્યારે કરે છે ત્યારે આ ભેદોનું લક્ષ છૂટી જાય છે એટલે એને ગૌણ કરીને અભૂતાર કર્યા કહેવામાં આવે છે. ભલે વિદ્યમાન છે પર્યાયો, પર્યાયો પર્યાય પણ છે, પણ પર્યાયનું લક્ષ છૂટી જાય છે અને દ્રવ્યનું લક્ષ થઈ જાય છે ત્યારે પર્યાય લક્ષ છૂટું તો પર્યાય હોવા છતાં દેખાતી નથી તો તેને ગૌણ કરીને અભૂતાર કહેવામાં આવે છે. લાડવા ઉપર હાથ મૂકો ત્યારે થાળીમાં કંઈ ભજીયા ને ઊંઝું ને કંઈ શું બધા પકડવેલિયા ને એનો કઈ અભાવ થઈ જાય છે? એમાંથી કૂદકા મારીને બહાર નીકળતા આવે છે, ઊંધિયું બહાર વીવી જતું હોય છે, ભજીયા વૈયા જતા ભજીયા છે ને ઊંધિયું છે ને પકડવેલિયા પણ થાળમાં ભીરા છે. હા, પણ લક્ષ લાડવા ઉપર છે. ગુરુબાપા પણ તમને આ બધું ભીરું ભણું દેખાતું નથી, મને દેખાતું, મને તો એકલા લાડવા દેખાય, મારી રૂચિ તો એકલા લાડવા ઉપર પડી છે. એમ સાધકી છે અનુભવ કરીને અજ્ઞાન કે સાહેબ આ પર્યાયો દેખાતી નથી, ના પર્યાયો મને દેખાતી નથી, કેમ કે મારું લક્ષ ક્યાં, મારું અહમ છૂટી ગયું, ત્યાં મારું અહમ છે એક શુદ્ધ આત્મા, ચિદાનંદ આત્મા, ચિદરૂપ આત્મા, તે જ હું છું, આ જ હું છું, મારી દ્રષ્ટિ ક્યાં છૂટી ગઈ છે, ખસતી નથી, ઉખડતી નથી, સ્વર્ગમાં જાઉં તો ઉખડે નહીં, દેવાંગનાઓ નાચ કરે હો મારી દ્રષ્ટિ પડે નહીં. અને પૂર્વયોગના કારણથી શ્રેણી મહારાજાને જે માવી સુધાયું ને નરકમાં ગયા મારી દ્રષ્ટિ પડતી નથી, મને કાંઈ દુઃખે દેખાતું નથી, બીજા દુઃખ દેનારા જીવો પણ દેખાતા એને દેખે છે, એને હું દેખતો નથી. એને જે દેખે છે ઇન્દ્રિય જ્ઞાન એને હું દેખતો નથી. આ ચમત્કાર છે હો, આ ચમત્કાર છે. કાલ થઈ તીન વાત એક જીવે એમ કહ્યું એને દેખે છે ને એને હું દેખતો. વાહ, ખરેખર ભરતભાઈ જો સત બાર આવે તો એને પકડનારા જીવો રહ્યો. રાગને જાણે છે, રાગને જાણે છે, એને હું જાણતો નથી, રાગને તો હું જાણતો નથી. મેરા ભાઈ, રાગને તો હું જાણતો નથી. સવિકલ્પ દશાની વાત છે, નિર્વિકલ્પ ધ્યાનની વાત નથી. રાગને તો જાણતો નથી, કેમ કે મારું લક્ષ્ય નથી. પણ રાગને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન, માનસિક જ્ઞાન, બુદ્ધિનો વિષય, એ બુદ્ધિને પણ હું જાણતો નથી. હું તો જાણનારને જાણું છું. પણ સાહેબ, સવિકલ્પ નિર્વિકલ્પ ધ્યાનમાં તો બરાબર છે કે રાગ ન જણાય, ઇન્દ્રિય જ્ઞાન ન જણાય. પણ સવિકલ્પ દિશામાં શું વાત કરું છું કે જ્ઞાકાર અવસ્થામાં નાયક ગણાય છે. જાણ નેયો જણાતા નથી ને જ્ઞાકાર અવસ્થા, ઇન્દ્રિય જ્ઞાનની પર્યાય, જે પર્યાયમાં રાગનું લક્ષ છે, આ રાગ છે એમ જાણનારું ઇન્દ્રિય જ્ઞાન, એ મારા ધ્યાનનું જે ધ્યેય નથી, પણ મારા જ્ઞાનનું ધ્યેય પણ આવી વાત છે. મારા એક બહુ શુભેચ્છ કે એને કહ્યું ત્યારે આપણે 114 આવી ને બાદ સામાન્ય નવનુત્તન વિશેષને પર્યાય દેખાતી નથી. તો એક બહુ શુભેચ્છ છે આ બેઠા છે, એને કહ્યું ભાઈ સિદ્ધિ પણ ન દેખાય તો બરાબર, ઉપાધિ પણ ન દેખાય તો બરાબર, પણ નહીં પણ ન દેખાય, જ્ઞાન ન દેખાય, દેખાય તો આત્મા નહીં દેખાય, એ દેખાશે તો આત્મા નહીં દેખાય. કોઈ અલૌકિક અઢંગો અજ્ઞાનીને પમાડે ને જ્ઞાની જેમ છે તેમ જાણે ને મોજ માણે, જાણે એ મોજ માણે એવી ચીજ છે. આ બધું બનેલો બનાવતો છો, નામ ધામ કોઈનું ના પાડે. એ બે હતી વાત અત્યારે, એક આપણે બાર વાત થઈ બાર ગામના છે. રાગને તો હું જાણતો નથી, પણ રાગને જાણનારું જ્ઞાન એ મારું જ્ઞેય નથી. જો એ જ્ઞેય થાય તો આત્મા જ્ઞેય પડે રહેતો નથી, પણ આત્મા જ્ઞેય પણ છૂટતો જ નથી. આત્મા જ્ઞેય બનવાનું બના જ કરે છે સમયે સમયે. સાધકને પ્રતીતિ છે, અજ્ઞાનીને વિશ્વાસ નથી આવતો કે મારો આત્મા મને જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એમ કરીને રખડે ચારે બધી. હા હા, તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપરથી અવસ્થાનું થાક મોટા થઈ ગયું. પછી શ્લોક, આ સર્વભેદોને ગૌણ કરનાર જે સુધરીનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ ભૂલ ચિદાનંદ આત્મા ચિત્ત સ્વરૂપે ચંદ્રમાં બિરાજમાન. એકો અસંખ્ય પ્રદેશે જ્ઞાન ને આનંદ વ્યાપી ગયું છે, ક્યાંય એમાં રાગ દેખાતો નથી. ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ ભૂલ આત્મા પ્રકાશ ભૂલ, રાગનો અંધકાર કે ઇન્દ્રિય જ્ઞાનનો અંધકાર એમાં પછી ઇન્દ્રિય જ્ઞાન પણ આંધળું છે, અંધકારમય છે, તેનો અનુભવ કરતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. આ પ્રિવ્યાર્થિક ને આવો, પર્યાર્થિક ને આવો, એવા જે ક્રમે ઉત્પન્ન થતા બે પ્રકારના જે વિકલ્પો એ ઉત્પન્ન થતા નથી, ઉદય પામતી નથી, વિકલ્પ ઉત્પન્ન થતા નથી. કોણ શુદ્ધ નહીંથી આત્માનો અનુભવ કરનાર પુરુષ કહે છે, અમને હવે આ કોઈ દેખાતો નથી. પ્રમાણ અર્થને પ્રાપ્ત થાય, પ્રમાણના વિકલ્પ છૂટી ગયો. યુગપદ એક સાથે દ્રવ્ય પર્યાયને જાણે એવો વિકલ્પ ઉઠે, પ્રમાણ જ્ઞાનનો એ વિકલ્પ રહેતો નથી. અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આ નામ સાધના ને આ ભાવ ને પ્રેમી રહેશે એ ક્યાં જતા રહી અમે ખબર નથી. હા હા, એ જ્ઞાનના ભેદ દેખાતા નથી ને જ્ઞેયના ભેદો પણ દેખાતા નથી. એકલો અભેદ સામાન્ય દેખાય છે, આથી અધિક શું કહીએ, આથી વધારે તને શું કહેવું. હવે સાંભળે એક બીજી વાત, આથી વધારે તને શું કહીએ, તમારા અંતરની બીજી વાત સાંભળજી રહી ગઈ છે, એ તો દેખાતા નથી. કેમ કે એ તો પરાશ્રિત છે, પણ સ્વાશ્રિત કે અનુભૂતિ થઈ એનો ભેદ પણ દેખાતો. આ તો સમયસાર છે, આ તો સમયસાર છે પ્રવીણભાઈ. આમાં ઉપયોગ બજાવવા જેવો છે. શું કહ્યું? બોલા નહીં નિક્ષેપ ને પ્રમાણ એ તો કઈ દેખાતા નથી. દયોગી લક્ષ્મણ ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ ગયું છે અને નિક્ષેપો ક્યાં જતા રહી અમે જાણતા નથી. પણ એ તો દેખાતા નથી, પણ આ અનુભવ થયો આત્માને, આત્માથી આત્માનો અનુભવ કર્યો તો આ અનુભૂતિ છે અને આ અનુભૂતિનો વિષય છે એવો ભેદ પણ દેખાતો. જો શું કે છે આથી અતિ શું કહીએ, દ્વૈત ભાગતું નથી, પ્રતિભાગતું નથી, બે પણ ભાગતું નથી, ધ્યેય પણ એક ને જ્ઞેય પણ
એક,
બે પ્રકારના ધ્યેય નથી તેમ બે પ્રકારના જ્ઞેય પણ, એક પ્રકારનું ધ્યેય ને એક પ્રકારનું
ધ્યેય,
પછી જ્ઞેય ને ધ્યેય એ પણ છે, જે છે તે જ્ઞાયક જ્ઞાયક છે. જ્ઞાયક ભાવમાં બે ભાવ આવી ગયા, ધ્યેય ને જ્ઞેય. કવાડ ભેદને અત્યંત ગૌણ કરીને, ગૌણ કરીને નહીં અત્યંત ગૌણ કરીને એટલે લક્ષ છોડીને કહ્યું છે કે પ્રમાણ નયાદી ભેદ, તો ભેદની તો વાત સી, એ તો દેખાય જ નહીં. કેમ કે વિકલ્પ છે નહીં વખતે, જે વિકલ્પ ધ્યાન વખતે, પણ જે વિકલ્પ ધ્યાન વખતે જે અનુભવ થયો એ અનુભવ પણ જુદા પડે દેખાતો નથી. આ અનુભૂતિ તે આત્મા છે, અનુભૂતિ પણ આત્મા છે. આ અનુભૂતિ ના અનુભૂતિનો વિષય એવો ભેદ દેખાતો નથી. એકાકાર અનુભવ થાય છે, દ્વૈત શુદ્ધ અનુભવ થતા દ્વૈત ભાગતો નથી, એકાકાર ચિહ્ન માત્ર દેખાય છે. થઈ ગયો વખત. હવે એક શ્લોક પછી આવશે 14મી ગાત, એક શ્લોક છે 10.
Yeah.